એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે પુલિત્ઝર પુરસ્કાર જીત્યો છે, ડેવિડ મેકલુ લિખિત ટ્રુ મેન.
હા, અને આ પુસ્તક અમેરિકાના 33મા રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેનના જીવનની ખરેખર તો અદ્ભુત કહાની રજૂ કરે છે.
અદ્ભુત એટલા માટે કે એમની શરૂઆત બહુ સામાન્ય હતી, ખરું ને?
બરાબર. હેરી ટ્રુમેન એટલે 1884માં જન્મેલા મિઝોરીના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી, યુવાનીમાં કપડાંની દુકાન ચલાવી એમાંય નિષ્ફળ ગયા.
અને સૌથી નવાઈની વાત તો એ કે એ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હતા જેમણે કોલેજમાં પગ પણ નહોતો મૂક્યો.
હા, વિચારી શકાય, પણ છતાં એ ઇતિહાસના એક એવા નાજુક સમયે ટોચ પર પહોંચ્યા
જ્યારે દુનિયા બીજા વિશ્વયુદ્ધમાંથી માંડ બહાર આવી રહી હતી
અને શીત યુદ્ધ શરૂ થઈ રહ્યું હતું. ફ્રેન્કલિન રૂઝવેલ્ટનું અચાનક અવસાન થયું અને આખી જવાબદારી એમના માથે આવી પડી.
અણુબોમ્બના ઉપયોગ જેવા કેટલાય ભારે નિર્ણયો એમણે લેવા પડ્યા.
એટલે જ એમની વાર્તા બહુ મહત્વની છે. એ બતાવે છે કે સાધારણ દેખાતી વ્યક્તિ પણ કેવી રીતે અસાધારણ નેતૃત્વ બતાવી શકે.
એમની પ્રામાણિકતા, એમની સીધી વાત કરવાની રીત આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો ચાલો શરૂ કરીએ એમની સફર.
ચોક્કસ, એમના બાળપણથી શરૂઆત કરીએ. જન્મ 1884માં મિઝોરીના લામારમાં. પિતા જ્હોન ખેડૂત અને પશુધનનો વેપાર કરતા. મહેનતુ હતા, પ્રામાણિક પણ હતા,
પણ આર્થિક રીતે સંઘર્ષ સતત રહેતો.
હા, અને એની ઊંડી અસર હેરી પર પડી. દેવાનો ડર, પૈસાની કિંમત, આ બધું નાનપણથી જ શીખ્યા. બીજું, એમની આંખોની તકલીફ હતી.
ઓ હા, પેલી વાત, જાડા ચશ્મા પહેરવા પડતા
એટલે પછી રમતગમતમાં બહુ ભાગ ન લઈ શકતા. એટલે એમનો ઝોક પુસ્તકો તરફ ગયો. એમાં એમના માતા માર્થા એલેનનો મોટો ફાળો.
એમને વાંચન, ઇતિહાસ, સંગીતનો શોખ હતો ને?
બરાબર. એમણે હેરીને પિયાનો શીખવ્યો, પુસ્તકો વાંચવા પ્રોત્સાહન આપ્યું. એટલે હેરી કલાકો સુધી વાંચ્યા કરતા. ઇતિહાસ, પ્લુટાર્ક, અમેરિકન ગૃહયુદ્ધ, આ બધામાં ડૂબેલા રહેતા.
એટલે નાનપણથી જ વિચારશીલ બન્યા હશે.
હા, અને સારા નિરીક્ષક પણ. પણ પેલી આર્થિક તંગીને કારણે હાઈસ્કૂલ પછી કોલેજ ન જઈ શક્યા.
એનો અફસોસ એમને જીવનભર રહ્યો છે.
હા, એક પ્રકારની અસુરક્ષા જેવું. શરૂઆતમાં તો રેલવે ટાઈમકીપર, બેંક ક્લર્ક જેવી નોકરીઓ કરી. પછી લગભગ 10 વર્ષ 1906થી 1917 સુધી પાછા ખેતરમાં જ કામ કર્યું.
10 વર્ષ એ તો લાંબો સમય કહેવાય.
મેકકુલ્લો અને ખોવાયેલા વર્ષો કહે છે. જાણે લાગતું હતું કે એમનું ભવિષ્ય બસ આ ખેતીમાં જ જતું રહેશે.
પણ પછી આવ્યું પહેલું વિશ્વયુદ્ધ અને એણે બધું બદલી નાખ્યું.
હા, 33 વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયા. પેલો ચશ્માવાળો, પુસ્તકીઓ દેખાવ, શરૂઆતમાં તો મજાક પણ ઉડી હશે.
પણ યુદ્ધના મેદાનમાં એમણે પોતાને સાબિત કર્યા.
બરાબર. ફ્રાન્સમાં એમને એક બહુ જ અશિસ્તબદ્ધ ગણાતી આર્ટિલરી યુનિટ, બેટરી ડી, એના કેપ્ટન બનાવાયા. શરૂઆતમાં સૈનિકોએ એમને સ્વીકાર્યા નહીં.
મુશ્કેલ રહ્યું હશે.
પણ પછી મ્યુઝ આર્ગોનની લડાઈમાં જ્યારે ટુકડી ડરીને ભાગવા લાગી ત્યારે ટ્રુમેને બહુ જ કડક શબ્દોમાં હિંમતથી આદેશ આપીને સ્થિતિ સંભાળી.
અને એ જોઈને સૈનિકો પણ ચોંકી ગયા હશે.
ચોક્કસ. એ ક્ષણે કદાચ ટ્રુમેને પોતે પણ પોતાનામાં છુપાયેલા નેતાને ઓળખ્યો.
મેકુલો બહુ સરસ કહે છે, ખેડૂત તરીકે ગયા હતા અને નેતા તરીકે પાછા ફર્યા.
હા, આ અનુભવે જબરદસ્ત આત્મવિશ્વાસ આપ્યો. યુદ્ધ પછી પાછા આવીને 1919માં પોતાના એક આર્મી મિત્ર એડી જેકબસન સાથે મળીને કપડાંની દુકાન ખોલી,
પીલી હેબરડેશરી.
હા, પણ 1922માં મંદી આવી અને ધંધો બંધ કરવો પડ્યો. મોટું દેવું થઈ ગયું માથે.
અને અહીં એમનું ચારિત્ર દેખાય છે, ખરું ને? દિવાળુ ફૂંકવાને બદલે
એમને નક્કી કર્યું કે એક એક પાઈ ચૂકવશે. અને પછીના લગભગ 15 વર્ષ સુધી ધીમે ધીમે બધું દેવું ભરપાઈ કર્યું.
આનાથી એમની પ્રામાણિકતાની છાપ બહુ મજબૂત થઈ.
બિલકુલ. અને આ નિષ્ફળતા પછી જ તેઓ રાજકારણમાં આવ્યા. શરૂઆત થઈ કેન્સાસ સિટીના પેન્ડરગાસ્ટ પોલિટિકલ મશીનના ટેકાથી.
હા, આ મશીન એટલે શું? એ સમયની રાજકીય ગોઠવણ.
હા, અમુક નેતાઓ મત અને નોકરીઓ પર કંટ્રોલ રાખીને સત્તા ચલાવતા. પેન્ડરગાસ્ટ મશીન ભ્રષ્ટ ગણાતું હતું.
તો પછી એનો ટેકો લેવો એ કેટલું યોગ્ય ગણાય, ભલે પોતે પ્રામાણિક રહ્યા હોય?
એ સવાલ તો છે જ, પણ એ સમયની રાજકીય વાસ્તવિકતા કદાચ એવી હતી. ટ્રુમેને ટેકો લીધો, પણ 1922માં જ્યારે જેક્સન કાઉન્ટીના જજ બન્યા, જે ખરેખર તો વહીવટી પદ હતું, ત્યારે એમણે પોતાની પ્રામાણિકતા જાળવી રાખી.
એમણે કામ પણ સારા કર્યા હતા ને, રસ્તાઓ, કોર્ટહાઉસ.
હા, સરકારી પૈસાનો સારો ઉપયોગ કર્યો, એટલે જાણે સિસ્ટમમાં રહીને જ કામ કર્યું. પછી 1934માં એ જ પેન્ડરગાસ્ટના ટેકાથી યુએસ સેનેટર બન્યા.
પણ વોશિંગ્ટનમાં શરૂઆતમાં કોઈ ભાવ નહોતું પૂછતું એમને.
ના, બિલકુલ નહીં. એમને તો પેન્ડરગાસ્ટના સેનેટર કહીને જ ઓળખતા. ઘણા વર્ષો સુધી એમ જ રહ્યું.
એમની ખરી ઓળખ ક્યારે બની?
નીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમણે જોયું કે સંરક્ષણ ખર્ચમાં બહુ બગાડ થાય છે, નફાખોરી થાય છે, એટલે એમણે એક તપાસ સમિતિ બનાવી,
પેલી પ્રખ્યાત ટ્રુમેન કમિટી.
બરાબર. અને આ કમિટીએ તો ગજબ કામ કર્યું. ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમતા, મોટી કંપનીઓની લૂંટ, બધું બહાર પાડ્યું.
કહેવાય છે કે અબજો ડોલર બચાવ્યા સરકારના.
હા, અને આનાથી ટ્રુમેન રાતોરાત નેશનલ હીરો બની ગયા. 1944માં ટાઈમ મેગેઝિનના કવર પર આવ્યા.
અને આ જ લોકપ્રિયતાને કારણે 1944માં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા.
હા, રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ ચોથી વાર લડી રહ્યા હતા. એમનું સ્વાસ્થ્ય સારું નહોતું, એટલે ડેમોક્રેટિક પાર્ટીને એક એવો ઉપરાષ્ટ્રપતિ જોઈતો હતો જે જરૂર પડીએ રાષ્ટ્રપતિ બની શકે.
ટ્રુમેન પોતે બહુ રાજી નહોતા આ માટે.
ના, પણ પાર્ટીનું દબાણ હતું એટલે સ્વીકાર્યું, અને પછી જેનો ડર હતો એ જ થયું.
ઉપરાષ્ટ્રપતિ બન્યાના ફક્ત 82 દિવસ પછી
12 એપ્રિલ 1945 રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું અવસાન થયું અને હેરી એસ ટ્રુમેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.
એમને તો પેલી ગુપ્ત બાબતોની ખબર પણ નહોતી, જેમ કે અણુબોમ્બ પ્રોજેક્ટ.
બિલકુલ નહીં. એમણે પછી કહેલો, મને લાગ્યું જાણે ચંદ્ર, તારાઓ અને બધા ગ્રહો મારા માથા પર તૂટી પડ્યા છે. અકલ્પનીય જવાબદારી.
અને પછીનો એમનો કાર્યકાળ 1945 થી 1953, ઇતિહાસના કેવા મોટા પડકારો આવ્યા.
હા, યાદી બનાવીએ તો કેટલી લાંબી થાય. બીજા વિશ્વયુદ્ધનો અંત લાવવા જાપાન પર અણુબમ્બ ફેંકવાનો નિર્ણય, પછી શીતયુદ્ધ શરૂ થયું,
એટલે કમ્યુનિઝમનો ફેલાવો રોકવા માટે ટ્રુમેન સિદ્ધાંત આવ્યો, માર્શલ પ્લાન આવ્યો યુરોપના પુનર્નિર્માણ માટે,
બર્લિન એરલિફ્ટ દ્વારા પશ્ચિમ બર્લિનને બચાવ્યો, નાટોની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી.
નાટો એટલે પેલો પશ્ચિમી દેશોનો સુરક્ષા કરાર સોવિયત યુનિયન સામે.
બરાબર. પછી ઇઝરાયલને માન્યતા આપી, કોરિયન યુદ્ધ લડવું પડ્યો અને અમેરિકન લશ્કરમાંથી વંશીય ભેદભાવ દૂર કરતો આદેશ આપ્યો,
એક્ઝિક્યુટિવ ઓર્ડર 99-81.
અને પેલી 1948ની ચૂંટણી, એ કેમ ભૂલાય?
હા, બધા કહેતા હતા કે ટ્રુમેન હારી જશે.
બધા જ પોલ, બધા વિશ્લેષકો. પણ એમણે દેશભરમાં ફરીને જોરદાર પ્રચાર કર્યો, સીધી સાદી ભાષામાં લોકો સાથે વાત કરી,
પેલી ગીવ હિમ હેલ હેરી વળી સ્ટાઇલ.
હા, અને લોકોને ગમી ગઈ. થોમસ ડ્યુઈ સામે એવી જીત મેળવી કે બધા જોતા રહી ગયા. અમેરિકન રાજકારણનો મોટો અપસેટ હતો એ.
1953માં પદ છોડ્યા પછીનું એમનું જીવન પણ નોંધપાત્ર છે.
ખરેખર તેઓ અને પત્ની બેસ જાતે ગાડી ચલાવીને પાછા પોતાના ઘરે ગયા, ઇન્ડિપેન્ડન્સ, મિઝોરી, કોઈ ધામધૂમ વગર.
અને ત્યારે તો રાષ્ટ્રપતિઓને પેન્શન પણ નહોતું મળતું.
ના, પોતાની આર્મીમાંથી મળતા નાના પેન્શન પર ગુજરાન ચલાવ્યું. કેટલીય મોટી કંપનીઓએ લાખો ડોલરની નોકરી ઓફર કરી,
પણ એમણે ના પાડી દીધી.
હા, કહેતા કે રાષ્ટ્રપતિ પદ વેચવા માટે નથી. એમણે પછી રાષ્ટ્રપતિ પુસ્તકાલય બનાવ્યું, સંસ્મરણો લખ્યા.
26 ડિસેમ્બર 1972 રોજ 88 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું.
શરૂઆતમાં એમના કામનું મૂલ્યાંકન થોડું મિશ્ર હતું, પણ સમય જતાં એમની પ્રામાણિકતા, નિર્ણયો અને નીતિઓની કદર વધી.
પડકારો, એની પાછળ એમની વિચારસરણી શું હતી? કયા મૂલ્યો એમને ચલાવતા હતા?
સારો સવાલ છે. મેકકુલોના પુસ્તક પ્રમાણે બે વસ્તુઓ મુખ્ય હતી. એક તો ઇતિહાસ માટે બહુ આદર,
એટલે કે ભૂતકાળમાંથી શીખવું.
બરાબર. ઇતિહાસને એ માર્ગદર્શક માનતા. ભૂતકાળના નેતાઓ, સંકટો, એમાંથી બોધપાઠ લઈને વર્તમાનના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરતા.
અને બીજું શું હતું?
બીજું, અમેરિકન લોકશાહીના આદર્શોમાં પૂરી શ્રદ્ધા, ખાસ કરીને સામાન્ય માણસની સૂઝબૂઝમાં વિશ્વાસ. એમને સત્તાનું કેન્દ્રીકરણ નહોતું ગમતું,
એટલે મોટી કંપનીઓ, મોટા યુનિયનો કે ભદ્રવર્ગ, એ બધા પર શંકા રાખતા.
હા, પોતાને હંમેશા સામાન્ય માણસના પ્રતિનિધિ ગણતા. અને પેલું સૂત્ર એમના ડેસ્ક પર રહેતું.
ધ બક સ્ટોપ્સ હિયર. હા, એ બહુ પ્રખ્યાત છે.
એનો અર્થ જે હતો કે આખરી જવાબદારી મારી છે, રાષ્ટ્રપતિની. કોઈ બહાના નહીં, કોઈના પર દોષ નહીં ડોળવાનો. નિર્ણય લો અને પરિણામ સ્વીકારો.
આ જવાબદારીની ભાવના બહુ ઊંડી હતી એમનામાં.
ચોક્કસ. એમની નૈતિકતા પણ એકદમ સીધી સાદી હતી. બાપ્ટિસ્ટ ઉછેર અને મિડવેસ્ટર્ન સંસ્કારોનો પ્રભાવ હતો.
એમને પ્રેરણા શેમાંથી મળતી? સત્તાની લાલસા તો નહોતી લાગતી.
ના, મેકુલોના વર્ણન મુજબ તો બિલકુલ નહીં. મુખ્ય પ્રેરણા હતી ફરજ. દેશ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, પોતાના પદ પ્રત્યેની ફરજ. કંઈક સાચું કરવું છે એ ભાવલા.
અને પેલી કોલેજવાળી વાત, એના લીધે કદાચ પોતાને સાબિત કરવાની ઈચ્છા વધુ હશે.
હા, એ પણ શક્ય છે. એ અસુરક્ષાને કારણે કદાચ એ વધારે મહેનત કરતા, દરેક વિષયનો ઊંડો અભ્યાસ કરતા.
અને એવું પણ કહેવાય છે કે ઇતિહાસ એમના વિશે શું લખશે એની એમને ચિંતા રહેતી.
બરાબર. ભવિષ્યની પેઢી એમના નિર્ણયોને કેવી રીતે જોશે એનો ખ્યાલ હતો. એટલે લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યો ટકાવી રાખવા માંગતા હતા.
મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ શીખવા જેવી છે, પેલી નિષ્ફળતાઓ.
હા, ખેતીમાં, ધંધામાં. એમાંથી એ શીખ્યા કે નિષ્ફળતાથી હારી જવાને બદલે ઊભા થઈને આગળ વધવું. આત્મદયા જેવું એમનામાં નહોતું.
ટીકાઓ તો બહુ થતી હશે એમના પર.
સતત અને કઠોર ટીકાઓ. પણ એ સહન કરવાની ગજબની શક્તિ હતી એમનામાં.
અને નિર્ણયો લેવાની ક્ષમતા.
બધાને સાંભળે પણ છેલ્લો નિર્ણય પોતે લે, અને પછી એના પર અડગ રહે.
બરાબર. કટોકટીમાં આ જ એમની સૌથી મોટી તાકાત હતી. અણુબોમ્બનો નિર્ણય હોય, જનરલ મેકાર્થરને બરતરફ કરવાનો હોય, કે કોરિયામાં સૈનિકો મોકલવાનો.
તો હવે જો એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંકોની વાત કરીએ જેણે એમને ખરેખર બદલી નાખ્યા, તો એ કયા હશે?
હા, મેકુલો ત્રણ ઘટનાઓ પર ખાસ ભાર મૂકે છે. પહેલી, જેના વિશે આપણે વાત કરી, એ હતી પ્રથમ વિશ્વયુદ્ધમાં બેટરી ડીના કેપ્ટન તરીકેની એમની કામગીરી 1918માં.
એક અશિસ્તબદ્ધ યુનિટને સંભાળીને સફળ નેતૃત્વ કર્યું. આ કેમ આટલું મહત્વનું?
કારણ કે યુદ્ધ પહેલા ટ્રુમેનને પોતાની ક્ષમતા પર જ શંકા હતી. હું નેતૃત્વ કરી શકીશ? યુદ્ધે એમને જવાબ આપ્યો હા. દબાણ હેઠળ નિર્ણય લેવાની, લોકોને પ્રેરિત કરવાની શક્તિ એમને ત્યાં મળી.
દાયકાઓનો ખૂટતો આત્મવિશ્વાસ મળ્યો.
બિલકુલ. મેકુલો તો કહે છે કે આ જ એમના જીવનની સૌથી મહત્વની ઘડતર કરનારી ઘટના હતી. રાજકીય કારકિર્દીનો પાયો અહીં નંખાયો. બીજી ઘટના.
બીજી, 12 એપ્રિલ 1945. રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કર્યું તે રૂઝવેલ્ટના અવસાનના કલાકોમાં જ ફક્ત 82 દિવસ ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. યુદ્ધની, અણુબોમ્બની કોઈ ખાસ જાણકારી નહીં.
અને પેલું વાક્ય, જાણે ચંદ્ર, તારાઓ અને બધા ગ્રહો મારા પર તૂટી પડ્યા હોય.
હા, એ ક્ષણે એક સામાન્ય માણસમાંથી સીધા વિશ્વનેતા બનવું પડ્યું. રાતોરાત શીખવું પડ્યું, નિર્ણયો લેવા પડ્યા. એમની ફરજની ભાવના અને શીખવાની ક્ષમતાની આકરી કસોટી હતી એ.
અને ત્રીજી, સૌથી વિવાદાસ્પદ ઘટના કદાચ.
હા, અણુબોમ્બનો ઉપયોગ કરવાનો નિર્ણય 1945. કહેવાયું કે યુદ્ધ જલ્દી પૂરું કરવા અને લાખો જીવ બચાવવા આ જરૂરી છે.
પણ ઇતિહાસનો આ સૌથી ભારે નિર્ણયોમાંનો એક રહ્યો.
ચોક્કસ. અને આ નિર્ણયનો ભાર એમના મન પર જીવનભર રહ્યો, ભલે એમણે જાહેરમાં ક્યારે અફસોસ ન બતાવ્યો હોય.
એ માનતા હતા કે એનાથી વધુ જીવ બચ્યા.
હા, પણ આ અનુભવે યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. અને કદાચ એટલે જ ભવિષ્યના સંઘર્ષો રોકવા માટે યુએન અને નાટો જેવી સંસ્થાઓ બનાવવામાં એમણે આટલો રસ લીધો.
ટ્રુમેનના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? એવા કયા પાઠ છે જે આજે પણ કામ લાગે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો પાઠ એ છે કે ચારિત્ર્ય જ બધું છે. ટ્રુમેનની સફળતા કોઈ ચમત્કારિક પ્રતિભા કે વારસાને કારણે નહોતી. એમની સફળતાનું મૂળ હતું એમનું ચારિત્ર્ય, પ્રામાણિકતા, મહેનત, હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા.
એટલે કે તમે ક્યાંથી આવો છો એના કરતાં તમે કોણ છો એ વધુ મહત્વનું છે.
બરાબર. બીજો પાઠ એ કે ભલે ઔપચારિક શિક્ષણ ઓછું હોય, પણ જો જીવનભર શીખતા રહેવાની વૃત્તિ હોય તો એ ખોટ પૂરી શકાય છે.
પેલી કોલેજ ન જઈ શકવાની ખામી એમને વધુ જિજ્ઞાસુ વાચક બનાવી ગઈ.
હા, સ્વ અધ્યયનથી પણ જટિલ સમસ્યાઓ સમજી શકાય છે. ત્રીજું, સાચો આત્મવિશ્વાસ મુશ્કેલીઓમાં જ ઘડાય છે.
યુદ્ધના મેદાનમાં નિષ્ફળ ધંધામાંથી ત્યાં એમને પોતાની શક્તિ મળી.
બિલકુલ, સ્થિતિસ્થાપકતા અને નેતૃત્વ જન્મજાત નથી હોતા, એ વિકસે છે. અને ચોથું, પેલી જવાબદારીવાળી વાત, ધ બક સ્ટોપ્સ હિયર.
સારા નેતાઓ દોષારોપણ નથી કરતા, જવાબદારી લે છે.
હા, આજના સમયમાં આ બધી વાતો બહુ જ પ્રાસંગિક છે. અત્યારે રાજકારણમાં જે ધ્રુવીકરણ છે, નેતાઓ પોતાની છબી માટે વધુ ચિંતિત છે, ત્યારે ટ્રુમેન આપણને નમ્રતા, ઐતિહાસિક દૃષ્ટિ અને ફરજની ભાવના યાદ કરાવે છે.
અને એ વિચારને પણ પડકારે છે કે શું કોઈ સીધો સાદો પ્રામાણિક માણસ અસરકારક નેતા ન બની શકે. ટ્રુમેનનું જીવન કહે છે હા, બની શકે છે.
એટલે આપણે વિચારવું રહ્યું કે નેતાઓમાં આપણે ખરેખર શું જોઈએ છીએ, બાહ્ય દેખાવ અને પ્રસિદ્ધિ કે પછી આંતરિક ચારિત્ર્ય અને હિંમત.
ખૂબ સરસ. તો આ આખી ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હોઈ શકે, એકદમ સ્પષ્ટ રીતે?
પહેલું, એક ભાવનાત્મક તારણ. રાષ્ટ્રપતિ બન્યા પછી એમણે જે આઘાત અને જવાબદારીનો બોજ અનુભવ્યો, એમના જ શબ્દોમાં, જાણે ચંદ્ર તારાઓ, એ બતાવે છે કે ઇતિહાસના મંચ પર ઉભેલી વ્યક્તિ પણ અંદરથી તો એક માણસ જ હોય છે જે અસાધારણ દબાણ અનુભવી રહ્યો છે.
બીજું, એક બૌદ્ધિક તારણ. એમની વિદેશ નીતિના નિર્ણયો, ટ્રુમેન સિદ્ધાંત, માર્શલ પ્લાન, નાટો, એ ફક્ત તત્કાલીન પ્રતિક્રિયા નહોતી, પણ ઇતિહાસની સમજ અને ભવિષ્યના વિશ્વ માટેના એક દૃષ્ટિકોણ પર આધારિત હતી. એમણે અમેરિકાને વૈશ્વિક નેતૃત્વ તરફ દોરી અને યુદ્ધ પછીની દુનિયાને આકાર આપ્યો.
અને ત્રીજું, એક સાર્વત્રિક તારણ. સાચું ચારિત્ર ફક્ત સત્તામાં હોય ત્યારે જ નહીં, પણ મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરો છો, જેમ કે પેલું દેવું ચૂકવે અને સત્તા છોડ્યા પછી કેવી રીતે જીવો છો, પેલી સાદગીભરી નિવૃત્તિ, એમાં પણ દેખાય છે. આ બતાવે છે કે પ્રામાણિકતા અને નમ્રતા જેવા ગુણો પદ કરતાં પણ વધુ ટકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.